તારીખ 14/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 757 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 359.
ॐ नमस्ते अपूर्णपण मोक्षसिद्धान्त अपूर्णमोक्षसिद्धान्त विषमलखान्त अपूर्णम એમાં જે કાંઈ લખાણ રહી ગયું હોય એનો નિર્ણય કરવો એ યોગ્ય નથી. એટલા માટે યોગ્ય નથી કે કોઈ વાર છેલ્લે એ બધાનો સારાંશ એક વચનમાં આવી જતો હોય. જેમ કે કોઈનો નિષેધ કરવો હોય એમાં ઘણી વાત કીધા પછી આ બધું બરાબર નથી, આટલું આટલું બરાબર નથી, એક વાક્ય કે એટલું જો વાક્ય ન મળે તો બધું બરાબર છે એમ આવી એ રીતે એનો નિશ્ચય કરવો, નિર્ણય કરવો કહેનારમાં એ કર્યા એટલું સમજીને આપણે વાંચી જોયું છે. અનંત વ્યાબાદ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત એ ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. જે સર્વજ્ઞ ભગવાને જીનેશ્વર દેવે મોક્ષનો સિદ્ધાંત કહ્યો છે, મોક્ષ એટલે અનંત અવ્યાબાધ સુખમય પરમપદ, ઉત્કૃષ્ટ પદ, પરમપદ એટલે ઉત્કૃષ્ટ પદ, જેનો છેડો નથી, જે સુખનો અંત નથી, જે સુખને કોઈ બાધા પહોંચે એવી પરાધીનતા નથી, એવા ઉત્કૃષ્ટ સુખની પરમપદની પ્રાપ્તિને અર્થે જે ભગવાને સર્વજ્ઞ ભગવાને મોક્ષનો સિદ્ધાંત કર્યો છે એ કહું છું એમ નથી કહેતા, પણ એ ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. સિદ્ધાંતિક વાત પણ નિરૂપણ કરતા પહેલાં નિરૂપણ કરનારને ભક્તિ ભાવાયા વિના રહેતો નથી. આ એક જ્ઞાન સાથે અવિનાભાવી રહેલી બહુમાનની લાગણી સહજ આપોઆપ વ્યક્ત થાય છે. બ્રજાનો યોગ, કરણાનો યોગ, ચરણાનો યોગ અને મહાનિધિ એવા વિતરાગ પ્રવચનને પણ નમસ્કાર કરું છું. વિતરાગને તો નમસ્કાર કરું છું પણ વિતરાગના પ્રવચનને પણ હું નમસ્કાર કરું છું, એમની વાણીને પણ નમસ્કાર કરું છું કે જે વાણી ચાર અનુયોગમાં વહેંચાયેલી છે. અનુયોગ એટલે પ્રકરણ, દ્રવ્યાનુયોગ એટલે જેમાં પદાર્થ વિજ્ઞાન છે તેને દ્રવ્યાનુયોગ કહીએ, જેમાં કર્મની વ્યવસ્થા વિચારવામાં આવી છે ગણિતપૂર્વક ગણિતાનો યોગ પણ કહે છે અને કરણાનો યોગ પણ કહે છે. કર્મ કેવા કેવા પ્રકારના છે, એની સ્થિતિ કેવી પડે, એને પ્રકૃતિ પ્રકારમાં પ્રકૃતિ આવી ગઈ છે, પછી એની સ્થિતિ કેટલી હોય, એમાં ફેરબદલી શું થાય, વધઘટ શું થાય, કર્મના પરમાણુની સંખ્યા કેટલી બંધાય, એને પ્રદેશ બંધ કહે છે. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ, અને એમાં તીવ્ર મંદ એવા ફળ દેવાની શક્તિ એને અનુભાગ કહે છે. એનો ઘણો મોટો વિસ્તાર છે. કેમ કે સામે જીવના વિકારી પરિણામોનો પણ એટલો મોટો વિસ્તાર છે, એના પણ અનંત પ્રકાર છે વિકારી ભાવના. એમાં પણ તારતમ્યતા એ અલ્પ બહુત્વ ઘણું છે, અને એની સ્થિતિ પણ લાંબી ટૂંકી છે, એ વગેરે અનેક પ્રકારે જે દ્રવ્ય ભાવની વ્યવસ્થા વિચારવામાં આવી છે એને અને એના ફળને બતાવવામાં આવ્યા છે. કરુણામ યોગમાં એ પણ છે, 14 રાજલોક, 14 બ્રહ્માંડ, સ્વર્ગલોક, મનુષ્યલોક અને નરકના જે જે સ્થાનો છે એ કર્મના ફળ ભોગવવાના ભોગ્ય સ્થાનો છે, એનો સમાવેશ પણ કરુણામ યોગમાં થાય છે. એટલે વિકારી ભાવ, તેના નિમિત્તો અને તેના ફળનું જેમાં વર્ણન છે તેને કરણાનુયોગ કહીએ. કરણાનુયોગ આચરણનો અનુયોગ. આચરણ 14 ગુણ સ્થાનમાં કેવા કેવા હોય, મિથ્યા દ્રષ્ટિના આચરણ, મિથ્યાત્વના, ખરાબમાં ખરાબ અને સારામાં સારા કેવા હોય, દ્રવ્યલિંગી પર્યંતના. ચતુર્થ ગુણ સ્થાને આચરણ કેવું હોય, પંચમ ગુણ સ્થાને અંતરબાહ્ય આચરણ કેવું હોય, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને અંતરબાહ્ય આચરણ કેવું હોય મોક્ષ માર્ગનું. મુખ્યપણે તો મોક્ષ માર્ગના આચરણનો અધિકાર જેમાં છે એને કરણાનુયોગ કહેવામાં આવે છે. પછી પ્રતિપક્ષ સાથે સ્પષ્ટ કરવા માટે સરખામણી કરવામાં આવે છે, બધી વાત એની અંદર આવી જાય છે. અને ધર્મકથાનો યોગ, જે ધર્માત્માઓના ચરિત્રો છે, જેમાં પુરાણ પુરુષોની કથા, ધર્મની કથાઓ, રાગદ્વેષની કથાની પણ
ધર્મની કથા,
ધર્મની કથા, ધર્મકથાનો યોગ એને કહ્યો છે. કથાનો યોગ નહીં કહેતા, શું કહ્યું?
ધર્મકથાનો યોગ,
ધર્મકથાનો યોગ. પાંડવો મહાભારતનું યુદ્ધ લડ્યા એ વાત મુખ્ય નથી, રામચંદ્રજીએ રાવણને માર્યો એ વાત રામાયણની મુખ્ય નથી, પણ પાંડવો અને રામચંદ્રજીનું ધર્મનું આચરણ કેવું હતું ગ્રસ્ત હોવા છતાં. અનેક પ્રકારના ચારિત્રમોહના ઝંઝાવાત વચ્ચે પણ એમને સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનરૂપી ધર્મને કેવી રીતે ટકાવી રાખો એ વિષય ધર્મકથાનો યોગમાંથી જાણવા મળે છે. એનો મહાનિધિ છે, વિતરાગ પ્રવચન છે, એ ચારેય યોગનો મહાનિધિ છે. તેમને પણ, તેને પણ હું નમસ્કાર કરું છું. કર્મરૂપ વૈરીનો પરાજય કર્યો છે એવા અરહંત ભગવાન, અરિહંત નામ જ છે હિંસાવાચક, જૈન ધર્મ છે અહિંસા પ્રધાન, પણ એમના ભગવાનનું નામ છે હિંસાવાચક. હંત હિણ્યા, દુશ્મનોને જેને હણી નાખ્યા, કેવું લાગે સમજ્યા વગર વિચારે તો શબ્દો કેવા લાગે, કેવી રીતે હણી નાખ્યા કે નિર્દય રીતે હણી નાખ્યા, દયા ને રાખી, દયા પ્રધાન ધર્મ છે. આ અંતરંગ દુશ્મનોની વાત છે, રાગ દ્વેષ મોહ વગેરે જે આત્માના જ્ઞાન ને આનંદ પ્રાણ નો ઘાત કરનારા છે એવા અંતરના અંદરના દુશ્મનો અભ્યંતર દુશ્મનો છે એને નિર્દય રીતે જેમને હણી નાખ્યા છે એને અરિહંત કહેવામાં આવે છે. કર્મરૂપ વેરીનો પરાજય કર્યો છે, ભાવ કર્મ લઈ લેવા, ભાવ કર્મ ને પછી નિમિત્ત અને દ્રવ્ય કર્મ લેવા. એવા અરવિંદ ભગવાન શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલય બિરાજમાન એવા શુદ્ધ ભગવાન આત્મા જીવા સ્વરૂપે છે મૂળમાં. એવું મૂળ સ્વરૂપ જેમને યથાર્થ પ્રગટ કર્યું છે, સાધના દ્વારા સિદ્ધ કર્યું છે, તેથી તેમને સિદ્ધ પદ કહેવામાં આવે છે. અને જે લોકના અગ્રભાગે ઉપર સૌથી નીચે લોકના અગ્રભાગે જે બિરાજમાન છે એવા સિદ્ધ ભગવાન એમને પણ હું નમસ્કાર કરું છું. એમ કેમ પંચ પરમેશ્વર મળે છે. જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય એવા મોક્ષના પાંચ આચાર્યના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પણ પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન છે. આચાર્ય ભગવાન પોતે આચારને પાળે છે અને બીજાને આચાર પડાવે છે. એ પંચાચાર છે, જ્ઞાનનો આચાર, દર્શનનો આચાર, જ્ઞાન સંબંધીનું આચરણ, શ્રદ્ધા સંબંધીનું આચરણ, બાહ્ય ચારિત્ર સંબંધીનું આચરણ, કારમાં અનશન આદિ તપનું આચરણ અને એ સંબંધીના પુરુષાર્થનું આચરણ. એની યોગ્ય મોક્ષ માર્ગનો વિતરાગ ભાવ એક પ્રકારનો છે. પાંચેયનો આત્મભાવ તો એક પ્રકારનો છે, પણ બહારમાં વિકલ્પની અપેક્ષાએ એને આ પાંચ ભેદ ગણવામાં આવ્યા છે. વિકલ્પ અને વિવેકની અપેક્ષા એ મોક્ષ માર્ગ સ્વરૂપ છે એ આચરણ, એટલે એને મોક્ષનો આચાર કહેવામાં આવે છે. એવા મોક્ષના આચરણમાં જે પ્રવર્તે છે, પ્રવર્તિ રહ્યા છે, પ્રવર્તમાન છે એટલે પ્રવર્તિ રહ્યા છે અને બીજા ભવ્ય જીવોને પણ તેવા આચરણમાં પ્રવર્તાવે છે. એમના શિષ્યોને જે એમના ઉપદેશને સાંભળે છે એને પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન છે. દ્વાદશાંગના અભ્યાસ જો નાનાચાર છે આચાર્ય ભગવાનને, પણ એમને આચરણની પ્રધાનતા છે. ઉપાધ્યાય મહારાજને સ્તુતની પ્રધાનતા છે, એ પણ પંચાચારને તો પાડે છે પણ છતાં પ્રધાનતા જે એને કહેવામાં આવે છે. એ બાર અંગના અભ્યાસી છે, જે કેવા ઉપાધ્યાય છે, બાર અંગના અભ્યાસી છે. ઉપાધ્યાય અત્યારે તો ગમે એને ઉપાધ્યાયની ડિગ્રી આપી દે એવું નથી, બાર અંગના જે અભ્યાસી છે. અને તે શ્રુત શ્રુત શબ્દ અર્થ અને રહસ્ય છે. જો શ્રુતના દ્રવ શ્રુતના શબ્દો છે, એ શ્રુતના જે અર્થો થાય છે, પછી ભાવાર્થનો લીધો, રહસ્ય લીધો, સીધું કે શબ્દ અર્થ અને રહસ્ય છે. અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર છે, એનો રહસ્ય પણ આપે. પોતે રહસ્યના જાણકાર છે, બીજાને એ રહસ્ય પણ ખોલીને સમજાવે છે. વિભવે જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન. પછી મોક્ષ માર્ગને આત્મજાગૃતિ પૂર્વક સાધતા એવા સાધુ, મુખ્યપણે જે આત્માને સાધે છે, મોક્ષ માર્ગ સાધે છે. કયો મોક્ષ માર્ગ છે? તે શુદ્ધોપયોગ તે મોક્ષ માર્ગ છે. જે આત્મામાં રમણતારૂપ નિર્વિકલ્પ આત્મસ્થિરતાનો શુદ્ધોપયોગ છે, શુદ્ધ સ્વરૂપને અવલંબીને પ્રવર્તતો ઉપયોગ છે, તે શુદ્ધોપયોગ છે, તે મોક્ષનો માર્ગ છે. પછી બાહ્યાપ્રણ છે એને તો જગપંથ કયો છે, એને તો બનારસીદાસજીએ જગપંથ કયો છે. મોક્ષ માર્ગને આત્મજાગૃતિ પૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું. મોક્ષનો સિદ્ધાંત એટલે મોક્ષ માર્ગ, મોક્ષ પ્રાપ્ત કરવાનો સિદ્ધાંત બતાવવો છે. એમાં સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કર્યા, એ મોક્ષ પદને પ્રાપ્ત છે અને પ્રાપ્તિને અર્થે જેમણે એ સિદ્ધાંત નિરૂપણ કર્યું એવા સર્વજ્ઞને નામ લીધા વગર નમસ્કાર કર્યા, એ સર્વજ્ઞની વાણીને નમસ્કાર કર્યા, પંચ પરમેશ્વરીને નમસ્કાર કર્યા, હવે નામ લઈને એ સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરે છે. કે શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના 24 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળો. આ ક્ષેત્રમાં છે ને, અત્યારે ભરત ક્ષેત્રમાં છે, ને ભરત ક્ષેત્રમાં કોનો ઉપકાર ભજતો છે કે છેલ્લે છેલ્લે જે 24 તીર્થંકર ભગવાન થયા તેમણે ધર્મ એ ધર્મની પરંપરા અત્યારે પણ ચાલુ રહી છે, પોતાને પણ પ્રાપ્ત થયો છે. માટે 24 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. અત્યારે એક પણ તીર્થંકર વિદ્યમાન ન હોવા છતાં અને પહેલા તીર્થંકર તો એક કોડા કોડી સાગર પહેલા થઈ ગયા હોવા છતાં તથા અત્યારે એને આ ઉપકારને ગાય છે, સંભાળે છે. આ ઉપકાર ગાવાની પણ એક વિશિષ્ટ પદ્ધતિ છે. જૈન દર્શનમાં બે દ્રવ્યોની સર્વથા ભિન્નતાનો ન્યાય અને વસ્તુનું સ્વરૂપ જેટલા જોરથી પ્રકાશેલું છે એટલા જોરથી નિમિત્ત નૈમિત સંબંધના ઉપકારને પણ ગાવામાં આવ્યો છે. એવી ભક્તિ પણ કોઈ એમ છે કરી એ કોડા કોડી સાગર પહેલા થયેલા તીર્થંકરને મારવામાં આવે છે. ખરેખર તો પંચ પરમેશ્વરમાં તો અનંતને સંભાળવામાં આવે છે. નમો લયે ત્રિકાળ વર્તે સંવર્યંતાણ, મૂળ પદ તો એવી રીતે આખું પડ્યું તો એમ છે શું કામીને નમો વર્યંતાણમ કરી નાખ્યું, પણ નમો લોયે ત્રિકાળ જે અંત્ય પદ છે ને એ અંત દીપક છે એટલે બધાને લાગુ પડે. નમો લોયે સર્વ સાવણમ એમાં પણ ત્રિકાળ વર્તે શબ્દ ટૂંકાયેલા છે. અનંતા ભૂતકાળમાં થઈ ગયા 24 નહીં, અનંતા ભૂતકાળમાં થઈ ગયા, અનંતા હજી છે અને વર્તમાનમાં જે અરિયંતો વિયરમાન છે એ બધાને મારા નમસ્કાર છે. એટલો બધો વિનય કર્યો છે, અનંતાનો એક સાથે વિનય કરવામાં આવે છે. પણ સર્વથી ભિન્ન છો ને, કે આ સર્વથી ભિન્ન છો એ વાત એ સાચી. અને અત્યારે આ ભક્તિનો ભાવ આવે છે એમાં નમસ્કાર અને ઉપકાર ગવાય છે એ વાત પણ સાચી. પીડ્યું છે સમજવું એના એનું કારણ આ છે કે પરસ્પર આવી વિરુદ્ધ વાત આવે છે. પ્રવચન સારની અંદર એ વિષય કહેલો છે 47મીમાં, પરસ્પર દ્રવ્યને ને પર્યાયને, પુરુષાર્થ નહીં ને અપુરુષાર્થ નહીં, સંસ્કાર નહીં ને અસંસ્કાર નહીં. સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો આત્મા સંસ્કાર નહીં, સ્વભાવ આત્માને જો આત્મદ્રવ્યને સંસ્કાર નહીં જોવામાં આવે તો પોતે સ્વભાવે કરીને પરના સંસ્કારને અસાર્થક કરનારો છે એવું દેવ છે. કોઈ સંસ્કાર એને ન પડે, એના સ્વભાવમાં જુઓ તો કોઈના સંસ્કાર આવે પણ વેદ આત્મદ્રવ્યને અસ્વભાવે જોવામાં આવે, અસંસ્કારને સંસ્કારને જોવામાં આવે તો અસ્વભાવે તે પરના સંસ્કારને સાર્થક કરનારું પણ છે. સંસ્કારને આ વાત છે. ભગવાનનો અનંતા તીર્થંકરોનો આ આત્મા ઉપર ઉપકાર છે એ સંસ્કારનો વિષય છે. શ્રી ઋષભદેવ થી શ્રી મહાવીર પર્યંત વર્તમાન ભરતક્ષેત્રના 24 તીર્થંકરોના પરમ ઉપકારનું હું વારંવાર સંભાળું છું, એક વાર નહીં પણ અનેક વાર સંભાળું છું. હવે છેલ્લા દિવસે શ્રીમાન વર્ધમાનજી વર્તમાન કાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે એ તેમના ઉપકારને સુવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે. કેટલો ભાવ આવ્યો છે શ્રીમાન વર્ધમાનજી જે વર્તમાન કાળના ચરમ તીર્થંકર દેવ છે અને જેમની શિક્ષાથી એટલો ઉપદેશ છે અત્યારે હાલે હાલમાં મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે. જુઓ શું કીધું, અત્યારે પણ મોક્ષ માર્ગ નું અસ્તિત્વ વર્તે છે. નથી એમ નહી, કોને ખબર કોને ધર્મ છે ને કોને ધર્મ નહીં હોય, પોતે છે ને એટલે ખાતરી છે કે વર્તે છે. એ તેમના ઉપકાર ને શ્રીવિહિત પુરુષો વારંવાર આશ્ચર્યમય દેખે છે. તેના ઉપરથી દેખે છે પોતાને જે ધર્મ પ્રગટ થયો તો આશ્ચર્યમય પણ દેખે છે કે હું એમનો ઉપકાર હજી વર્તે છે. 2500 વર્ષ પહેલા ભગવાન મહાવીર સ્વામીએ જે ધર્મ પ્રવર્તાયો એનો પ્રભાવ હજી વર્તે છે. મારા આત્મા ઉપર ઉપકાર છે, આશ્ચર્યકારી વાત છે. 2500-2500 વર્ષથી તો એ સિદ્ધાલયમાં છે અને આ આત્માને ધર્મ પ્રાપ્તિનું કારણ પરંપરા એ થાય એવી પરિસ્થિતિ મુકતા ગયા છે. આશ્ચર્યકારી વાત છે.
બાપ ના સંસ્કાર દીકરા માં ન આવે, બાપ ધર્મી હોય દીકરો તો એનો ક્યાં એમ કહે. આ કે છે હજી તો એક જ પેઢી 20 વર્ષ નો આક્રો 25 વર્ષ ના 2500 વર્ષમાં હજી પણ એ ભગવાન પિતામહ જ કહેવાય ને, ધર્મપિતા જ કહેવાય. હજી એમનો પ્રભાવ વર્તે છે આ આત્મા ઉપર, હજી એમનો પ્રભાવ વર્તે છે. હા, એક પત્ર માં આવે છે મહાવીર સ્વામી ના શિષ્ય હતા, નાના મોટા ઠીક છે પણ શિષ્ય હતા એ વાત આવે. પછી એમ કે લઘુ શંકા જેવા નાના દોષ છે પડી ગયા, ક્યાંક કાળમાં હશે કયા ભાવમાં હશે એ બહુ ગણતરી થઈ, આપણાથી નક્કી થાય. સુવિહિત પુરુષો એ ઉપકારને સુવિહિત પુરુષો સારી રીતે ધર્મથી જે જાણકાર છે, સુવિહિતનો અર્થ એ થાય છે હું સારી રીતે જાણું છું આ વાતને, હું સાંગોપાંગ જાણું છું. એમના ઉપકારને મોક્ષ માર્ગને સાંગું પણ જાણનાર પુરુષો આશ્ચર્યમય દેખે છે. કાળના દોષથી અપાર સૃતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો. શું થયું? કાળના દોષથી એટલે વિના પરિણામવાળા જીવોની બાહુલ્યતા થવાને લીધે એને કાળનો દોષ કહે છે. શું કહે છે? કાળ તો એ કાળાણુ છે, એ તો અજીવ પદાર્થ છે. તેવો જીવ રહી અને એનું ત્રણેય કાળે સ્વરૂપ દ્રવ્ય સ્વરૂપ તો એક સરખું જ છે, પણ જે વ્યવહાર કાળ છે એના ઉપરથી એમાં જીવોના અને પૂતગળોના પરિણામ જોઈને પૂતગળો પણ એમાં રસ થતો ઘરના થાય. ધર્મના નિમિત્તો પણ ઘટતા જાય છે, મંદિરો તૂટી જાય, મૂર્તિઓને લઈ જાય લોકો, મૂર્તિઓનો તોડફોડ કરી નાખે, મંદિરોની તોડફોડ કરી નાખે, શાસ્ત્રોને બાળી દઈએ, એ વગેરે એવા હિના કાર્યો જીવ અને પૂતગળના પરિણામમાં ધર્મને ના વિષયમાં હીન પરિણામ હીન પર્યાયો જેમાં થાય છે એવા વ્યવહાર કાળને કાળદોષ કહેવામાં આવે છે. બોલવાની પદ્ધતિ છે કાળદોષ. ખરેખર તો કાળ એટલે જીવની પર્યાય, ખરેખર તો એમાં દોષ વધે છે. એવા કાળદોષને લઈને અપાર સુતસાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો. આ જે ચાર અનુયોગ છે એનો મોટો ભાગ વિસર્જન થઈ ગયો એટલે વિચ્છેદ થઈ ગયો અને બિંદુ માત્ર કેટલો રહ્યો છે અત્યારે એમાંથી?
બિંદુ માત્ર.
અત્યારે જે આ બાર અંગ ગણાવે છે એ કેટલો છે?
બિંદુ માત્ર.
બિંદુ માત્ર છે. બિંદુ માત્ર અથવા અલ્પ માત્ર વર્તમાન વિદ્યમાન છે એ સૂત સાગર છે. એ તો સૂતના સાગરની અપેક્ષા એ ચિત્ત છે. કેટલો અલ્પ માત્રામાં અત્યારે રહ્યો છે? ઘણા સ્થળો વિસર્જન થવાથી અને ઘણા સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી જો સૂક્ષ્મ વિષય કહી લઈએ. ઘણા સૂતના સ્થળો એટલે પ્રકરણના પ્રકરણો વિસર્જન થવાથી રહ્યું એમાંથી કેટલુંક સ્થૂળ ઘણા સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી નિર્ગ્રંથ ભગવાનના તે સૂતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યોને આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. અચ્છા, મહાવિદ્યા જે ક્ષેત્રે પ્રાપ્ત થાય છે આ ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. નિર્ગ્રંથ ભગવાન થયા તેમણે જે શ્રુત દિવ્ય ધ્વનિ દ્વારા પ્રકાશ્યું એનો પૂરેપૂરો લાભ અત્યારના મનુષ્યોને આ ક્ષેત્રે મળે તેવી પરિસ્થિતિ અત્યારે રહી નથી. એ સિવાય ઘણા મતમતાંતર આદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે કે સ્ત્રુત અલ્પ રહ્યું એટલે આગમના આધારે જે ખુલાસા જોઈએ એ ખુલાસા સ્ત્રુતના આધારે કોઈ મેળવી શકે નહીં. આપણે શું કહ્યું? ગુરુદેવે શું કહ્યું એમ જોઈએ છીએ. એમાં પછી તકલીફ થાય, એ તો શબ્દો છે. દરેક જગ્યાએ શબ્દો કાંઈ હોય છે એનો અર્થ પાછો કાંઈ હોય છે. વ્યવહાર વચનમાં તો એવું જ બને છે એટલે એમાં પણ મતમતાંતર થાય. શબ્દો તો બરાબર છે પણ એનો એ જ અર્થ છે કે ત્યાં અર્થ આમ પણ થાય છે. કોઈને કોઈ વાત ઠીક લાગે છે, કોઈને કોઈ વાત ઠીક લાગે છે, એમાં મતમતાંતર ઉત્પન્ન થાય છે. ઘણા મતમતાંતર આદિ ઉત્પન્ન થવાનો હેતુ પણ એ જ છે કે ભગવાન વિદ્યમાન નથી. શું? બાર અંગના સ્ત્રુતના કહેનારા ભગવાન વિદ્યમાન નથી. ચાર યોગના કહેનારા વિદ્યમાન નથી, જાણનારા વિદ્યમાન નથી. અને તેથી નિર્મળ આત્મતત્વના અભ્યાસી મહાત્માઓની અલ્પતા થઈ નથી. સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મજ્ઞાન આજે પણ વિદ્યમાન છે પરમાર્થનું કારણ. કૃષ્ણા વર્ષે પ્રત્યક્ષ સત્પુરુષ નહીં મળવા છતાં વિચારણા કેટલી ચોખ્ખી છે. આ બધી પરિસ્થિતિ અનુકૂળ નથી આત્માને ધર્મ પામવા માટે. વર્તમાન કાળની સંયોગિક પરિસ્થિતિ અનુકૂળ નહીં હોવા છતાં પણ એ આર્યજનો એટલે જેને પામવું છે એવા સરળ પરિણામી જનો, શું કહ્યું આર્યમાં, શું કહ્યું આર્યતા એટલે સરળતા, જેનામાં સરળતા છે એને આર્યતા કહેવામાં આવી. સમ્યક દર્શન આજે વિદ્યમાન છે. બાર અંગના સૂતનું રહસ્ય પણ આજે વિદ્યમાન છે. મોક્ષ માર્ગ એવો જે પરમપદનો પંથ છે, મોક્ષ માર્ગ છે કે જે સઘળા સર્વ સૂતનું જે રહસ્ય છે, જે પંથ આત્માનુભવનો હેતુ છે. જુઓ પંથમાં બીજી વાત નથી લીધી, આત્માનુભવનો હેતુ છે. આત્માનો અનુભવ તે પંથ છે, તે મોક્ષ પંથ છે, બાકી બધો જગપંથ છે. અને સમ્ય ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર વિશુદ્ધ આત્મ ધ્યાન નિર્મળ આત્મ ધ્યાન આજે પણ વિદ્યમાન છે પોતાને છે ને, તે પરમહર્ષનો કારણ છે. આત્મો આજે પણ વિદ્યમાન રહી ગયું છે. તે કોઈ પણ પામવા વાળા સરળ પરિણામી જીવ માટે અતિ અતિ હર્ષનું કારણ છે. આ કાળમાં જન્મવા છતાં એને બહુ ઉત્સાહ આવે એવું કારણ છે, અતિ ઉત્સાહ આવે એવું કારણ છે કે આજે પણ મોક્ષ માર્ગ વિદ્યમાન છે, એનો રહસ્ય વિદ્યમાન છે. કોઈ પણ જીવ યોગ્યતા કેળવીને પામી શકે એવું છે, પામે છે, પામી રહ્યા છે. અને આ એક ઉત્સાહ આવે એવી વાત છે કે આ વસ્તુનો જીવ મૂળ ચીજનો મૂળ રહસ્યનો વિચ્છેદ ગયો.
પોઝિટિવ પોઝ લઈ લીધો.
હા, એ પોઝિટિવ વાત છે. આટલા આટલા નેગેટિવ વાત કર્યા પછી આટલી વાત પોઝિટિવ કરી, એ બહુ મહત્વપૂર્ણ કર્યું છે. અને ગુરુદેવે એનો બહુ ઊંડો પાયો નાખ્યો. ગુરુદેવે
ઊંડો પાયો
નાખ્યો, બહુ ઊંડો પાયો નાખ્યો. એમની વાણી જે ટેપ મારે ગઈ અને પ્રવચનો જે પુસ્તકાકારે છે એ હજારો વર્ષ સુધી ચાલશે. અત્યારે એવા સાધનો થઈ ગયા કે એની કોપી કરતાં વાર લાગે અને 3 મિનિટમાં 60 મિનિટની ટેપની કોપી થઈ જાય અને એક સાથે 10-10 કોપી નીકળે. એક સાથે એવા સાધનો નીકળે, 3 મિનિટમાં 10-10 જીવી વાત કરે. એવી રીતે એવા પ્રિન્ટિંગ પ્રેસ થઈ ગયો. હજારો પુસ્તકો છાપવા હોય તો ગણતરીના દિવસોમાં છાપી નખાય, 1 કલાકની 5,000 કોપી નીકળે, 10,000 કોપી નીકળે. એક મશીનો થઈ ગયા. એટલે આ વસ્તુ છે એ પંચમારાના ખેડા સુધી ચાલશે, હજારો વર્ષ સુધી ચાલશે.
58મો પરિવર્તન દિન છે ગુરુદેવજીનો કાલે.
હા, કાલે 58મો
પરિવર્તન દિન.
આમ ભગવાન મહાવીરનો જન્મ કલ્યાણક દિવસ, કલ્યાણક દિવસ જન્મ અનેક ભવ્ય જીવોને કલ્યાણમાં નિમિત્ત થયો, એટલે તેને કલ્યાણક દિવસ, કલ્યાણ કરનારો દિવસ કહેવામાં
આવે.
દિવસ છે મહિમા પણ બીજી રીતે કરવામાં આવે. આ એક પાત્ર જીવને પોતાનું આત્મહિત કરવાનો ઉમંગ વધી જાય એવી વાત કરી છે, એવી પોઝિટિવ વાત કરી.
બેઠો હોય તો ઉભો થઈ જાય,
આત્મા અંદરથી ઉભો થઈ જાય, સૂતો હોય જાગી જાય. એવું જે આર્યજનો સમ્યક દર્શન સ્વરૂપનું રહસ્ય એવો પરમપદનો પણ આત્માનુભવનો હેતુ, આત્માનુભવ પ્રાપ્ત થાય એનું કારણ અને સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મ ધ્યાન આજે પણ વિદ્યમાન છે, આજે થઈ શકે એવું છે. અત્યારે પણ જીવ પુરુષાર્થ કરે તો પ્રાપ્ત
થઈ શકે,
એ બહુ મોટા હર્ષનું કારણ છે. એ બહુ બહુ આનંદની વાત છે, ખુશીની વાત છે. વર્તમાન કાળનું નામ દુષ્મ કાળ છે, તેથી દુઃખે કરીને એટલે કે ઘણા અંતરાય છે. દુઃખે કરીને એટલે ઘણા અંતરાય છે પ્રતિકૂળતાથી, કેમ કે ધર્મના સાધનો બારમાં એવા પ્રાપ્ત નથી. પ્રતિકૂળતાથી સાધનનું દુર્લભપણું હોવાથી અત્યારે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થવામાં આવી પરિસ્થિતિ છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે પણ આ બધી પરિસ્થિતિ વચ્ચે પ્રાપ્તિ થાય છે. માનવીનો યોગ ન મળે, યોગ મળે તો પણ સતત યોગ ન રહે, પોતાની 7-7 વર્ષ સુધી આવી નહોતા શકતા, આંખમાંથી આંખો પડતા હતા, 7-7 વર્ષ સુધી નહોતા આવી, એટલો અંતરાય એવો કાળ થયો હતો. એને તો પરમાત્મા હોય એની પ્રવૃત્તિ કરવી પડે. રાજચંદ્ર પ્રવૃત્તિમાં હલવા એટલો અંદર માંથી વિરાગ હતો, છૂટું પ્રવૃત્તિ માંથી પણ છૂટાતો નહોતો. આવા ધર્માત્મા હોય એને તો નિવૃત્તિ જ હોય. અરે આત્માર્થે ને નિવૃત્તિ હોય, ધર્માત્માને તો નિવૃત્તિ હોય, આત્માર્થે હોય નિવૃત્તિ બની જાય. એના માટે ધર્માત્માને નિવૃત્તિ ન મળે એવો કાળ. એવા ઘણા અંતરાયથી મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે પણ વર્તમાનના મોક્ષ માર્ગનો વિષય વિચ્છેદ છે એમ ચિંતન જોઈતો, પણ અત્યારે છે, થઈ શકે છે ને. આ બહુ મોટી ભલે અંતરાય હોય, એના સાધનો અલ્પ હોય, દુર્લભ હોય, ભલે પરિશ્રમ વિશેષ પડે તો પણ પ્રાપ્ત તો થાય છે ને. બસ આ મોટી વાત છે. માટે મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવું નહીં, અત્યારે છે એ ચિંતવું મુખ્યપણે.
બરોબર,
અત્યારે પ્રાપ્ત થાય છે એની મુખ્યતા કરવી, બાકી બધું ગૌણ. એ તો અનિવાર્ય પરિસ્થિતિ છે. જે વર્તમાન દુષ્મ કાળની પરિસ્થિતિ છે એ તો અનિવાર્ય પરિસ્થિતિ છે, અને એ પરિસ્થિતિની વચમાં રહીને પણ પોતે કરવા ધારે તો થાય તેવું છે, થાય તેવું છે, એ મોટી વાત છે. હા, કેમ કે જરૂરત છે, જરૂર હોય તો કર્યા વગર રહીએ નહીં. આનો પ્રયત્ન છોડી દે છે એનો અર્થ શું છે? એને જરૂરત નથી. જેની જરૂરત છે એની પાછળ તો લાગ્યો જ રહેવાનો છે. સીધી સીધી વાત છે, જીવના સ્વભાવમાં એ વાત છે. સ્વભાવ છોડીને ક્યાં જાય જીવ? જેની જરૂરત છે એ તો કર્યા જ કરશે, જેની જરૂરત નહીં લાગે એ છૂટી જશે. મોક્ષ માર્ગનો પ્રયત્ન છોડી દઈએ તો એનો અર્થ આ જીવને એની જરૂરત હવે લાગતી નથી. આવો આજે નવરો કયો જીવ એ તો બતાવો જોઈએ. કયો જીવ નવરો છે પુરુષાર્થ વગેરેમાં દેખાડો જોઈએ. જરૂર છે એની પાસે. લાગેલો વાત. પંચમ કાળમાં થયેલા મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે, તે પ્રમાણે પણ તે કહું છું. પાંચમા કાળમાં થયેલા મહાન ઋષિઓએ, યોગીઓએ, આચાર્યોએ જે વાત કરી છે એ પણ એમને આ જ વાત કરી છે, તે પ્રમાણે હું અહીંયા કહું છું. સૂત્રો અને બીજા પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલા ઘણા શાસ્ત્રો વિદ્યમાન છે. મૂળ સૂત્રો કેટલા વિદ્યમાન છે અને તદનુસાર બીજા પુરાણા આચાર્યોએ રચેલા કેટલાક શાસ્ત્રો છે, ઘણા શાસ્ત્રો છે, એ પણ આજે વિદ્યમાન છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતી થી જ રચ્યા. જે શાસ્ત્રોની રચના થઈ છે એ સ્વપર કલ્યાણક પ્રવૃત્તિ થઈ છે. અમૃતચંદ્રાચાર્યજીએ ટીકા કરી તો કે મારી કલ્માશિત પરિણતિની વિશુદ્ધિ થવા અર્થે હું અનાદિથી જે મારી કલ્માશિત પરિણતિ છે એની વિશુદ્ધિ થવા અર્થે હું ટીકા કરું છું. એ ટીકા કરવામાં પણ મારું આત્મકલ્યાણ છે ને એ ટીકા વાંચનારને પણ આત્મકલ્યાણની પ્રાપ્તિ થશે. એટલે સુવિહિત પુરુષોએ તો, સુવિહિત એટલે સારી રીતે આ વિષયના જાણકાર છે. આપણે જેને દક્ષ કહીએ છીએ, કાબેલ કહીએ છીએ, એક્સપર્ટ કહીએ છીએ, એને અહીંયા ગુજરાતી સાહિત્યમાં સંસ્કૃતમાં પણ એવું છે, સંસ્કૃત પછી ઉતરેલો છે. સુવિહિત પુરુષોએ તો હિતકારી મતીથી જ રીતા છે, સ્વપરના હિતની બુદ્ધિએ તેની રચના કરી છે. એ સિવાય બીજો કોઈ એમાં આત્મહિત સિવાય બીજો હેતુ એની રચનામાં છે નહીં. કોઈ મતવાદી, હઠવાદી, હઠવાદી એટલે પોતાએ પોતે નક્કી કરેલું છોડી શકે નહીં. કોઈ મતવાદી, કોઈ હઠવાદી અને કોઈ શીતલતાના પોષક પુરુષોએ રચેલા કોઈ પુસ્તકો સૂત્રથી અથવા ભિનાચારથી મળતા ન આવતા હોય અને પ્રયોજનની મર્યાદાથી બહાર હોય, જુઓ કેટલી વાત લીધી, એને મતિ ભ્રષ્ટ થઈ, એ મતવાદી થયા, પોતાના આગ્રહને ન છોડી શકે એવા હઠવાદી થયા, અને શિથિલ આચાર પોતે પણ આપણું કરતા હોવાથી એનું પોષક કરનારા, આચરણ એ આચરણને પોષનારા થયા. એવા પુરુષોએ રચેલા કોઈ પુસ્તકો હોય તે સૂત્રથી મળતા ન આવતા હોય, સૂત્રથી અન્યથા અથવા વિરુદ્ધ જતા હોય, જીનાચારથી પણ મળતા આવતા જીનોક્ત આચરણથી મેળ ખાતા ન હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય, આત્મહિતના પ્રયોજનનું ઉલ્લંઘન કરતા હોય, પ્રયોજનની એમાં હાનિ થતી હોય, એ પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોના વચનોને ઉઠાવવાનો પ્રયત્ન ભવગુરુ મહાત્માઓ કરતા નથી. એવા પણ પુસ્તકો થઈ ગયા એમ કહેશે કે જેની અંદર શિથિલાચાર, ભિનુક્તાચારને ઉડાવ્યો, પ્રયોજનની વિરુદ્ધતા થઈ અને પોતાનો મતાગ્રહ પોષવા માટે જે રચાયેલા, આત્મહિત માટે નથી રચાયેલા, એ પોતાનો મતાગ્રહ પોષવા માટે જે થાય એવા પુસ્તકોનો દાખલો લઈને પ્રાચીન આચાર્યોના વચનોનું ઉત્થાપન જે ભવગુરુ છે તે કરતા નથી, અથવા કરે છે તે ભવગુરુ નથી. પ્રાચીન આચાર્ય તીર્થંકર ભગવંતોથી પરંપરાએ જે મોક્ષ માર્ગની જાળવણી થઈ એને જાળવવા અર્થે પ્રોપર રીતા અર્થે પુસ્તકો રીતા શાસ્ત્રો રીતા એ સિદ્ધાંતને ઉથલાવવો એ ભવભીરુ પણ ન હોય તો થાય. ભવભીરુ તો એ કામ ન કરે, ભવથી કેમ કે એનાથી ભવભ્રમણ વધી જાય છે. સિદ્ધાંત વિરુદ્ધતા કરવાથી ભવભ્રમણ વધી જાય છે. સિદ્ધાંત વિરુદ્ધ કરવો, કોઈ કરતા હોય એની પાસે કરાવવો, કોઈ કરતા હોય એને અનુમોદન કરવું, ત્રણેયનું ફળ એક જ છે. ત્રણેયનું ફળ એક જ છે તો એને ભવભ્રમણ વધી જાય છે. માટે જેને ભવભ્રમણનો ભય છે એવા મહાત્માઓ તો એ વસ્તુને ઉઠાવવાનો કદી પણ પ્રયત્ન કરતા નથી. પણ તેથી ઉપકાર થાય છે એમ જાણી, એ પ્રાચીન ગ્રંથો આચાર્યોના વચનોથી ઉપકાર થાય છે એમ જાણી તેનું બહુમાન કરતા છતાં તથા યોગ્ય સદુપયોગ કરે છે એનું બહુમાન પણ કરે છે, એનો સદુપયોગ પણ કરે છે. ઉઠાપવાનું તો બિલકુલ કરતા નથી. ઉપકારી જાણીને બહુમાન કરે છે, સદુપયોગ કરે છે, પણ એનો ઉઠાપન કરતા નથી. આનંદ ગંજી લીધું છે. પાપને ઉત્સૂત્ર પ્રરૂપણ કરી છે, ઉત્સૂત્ર પ્રરૂપણ સરખું કોઈ પાક સુગતમાં નથી. મોટા મોટો પાક આપે છે, એટલા માટે તો એની પરંપરા ચાલે છે. એ પુસ્તકોમાં સિદ્ધાંત વિરુદ્ધતા થઈ એની જે પરંપરા ચાલે છે એમાં બીજા પણ હજારો જીવોને, અનેક જીવોને ભવભ્રમણ વૃદ્ધિનો એ કારણ થઈ જાય છે. આત્મ સીધા પછી હવે દિગંબર સ્વતંત્રની વાત કરે, આત્મ સ્થાપ્યા પછી આમાં બધું તાત્વિક દ્રષ્ટિએ ચોખ્ખો લીધો છે તો અર્થ બધો નીકળી જાય છે એમાંથી. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જૈન દર્શનના મુખ્ય છે. અત્યારે હો આ કાળમાં દિગંબર બે ભેદ જૈન દર્શનના મુખ્ય છે. જૈન દર્શન એક છે પણ ભેદ બે થઈ ગયા છે. મત દ્રષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. બંનેના મત છે એમાં ઘણો ભેદ છે, મોટો ફેરફાર છે. અભિપ્રાયની દ્રષ્ટિએ જુઓ તો એમાં મત એટલે અભિપ્રાયની દ્રષ્ટિએ એમાં ઘણો ફેર છે. તાત્વિક દ્રષ્ટિએ એમાં ઘણો ફેર જોવામાં આવે છે. હવે ઊંડી તત્વ દ્રષ્ટિથી એટલે ઊંડી તત્વ દ્રષ્ટિથી તેઓ વિશેષ ભેદ જૈન દર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે. પરોક્ષ એમાંનું શું કારણ છે કે પ્રત્યક્ષ કેવી રીતે કરી દે એને, જે કાંઈ જેટલી અમુક વાતો છે એને પ્રત્યક્ષ કેવી રીતે કરે. તત્વદ્રષ્ટિથી તેઓ વિશેષ ભેદ, વિશેષ ભેદો સામાન્ય ભેદ તો પ્રત્યક્ષ છે પણ વિશેષ ભેદ એટલે જે તત્વદ્રષ્ટિનું ઊંડાણ છે એમાં શું થયું છે કે એની અંદર પણ નયની પ્રરૂપણા લીધી છે. નયનો વિષય અથવા જે મૂળ વસ્તુ છે કેટલી એ બધી સ્મરણમાં રહી ગઈ એ બધી એમણે નાખી છે. એટલે આમાં ગોતવું હોય તો મુશ્કેલ પડે એવું, બહુ ભાગની એ મુશ્કેલી પડી છે. અત્યારે તો વિપરીતા ઘણી વધી ગઈ બહારમાં, પણ જ્યારે એ મત કરું છું ત્યારે તો બહારમાં એવું ગોતું ગોતી ન શકાય એવું હોય. ફેરફાર અધ્યાત્મનું પ્રકરણ જ ચાલી ગયું છે, અમુક બંધ થઈ ગયું છે. તત્વ દ્રષ્ટિ થાવ અત્યારે તો બંધ થઈ ગયું છે. એમ હું તો બધા શાસ્ત્રો પાછળ ગયા છે. જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે તેમાં તેઓ ભેદ નથી. એટલે મુખ્ય મુખ્ય મુદ્દાઓને લઈએ તો એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ બધી વાતો શાસ્ત્ર ની અંદર કેટલીક વાતો લઈ ગઈ છે. માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક દ્રષ્ટિથી જુએ છે, અથવા જે ગુણવાન પુરુષ છે એ પોઝિટિવ સાઈડ જુએ છે એમ કહે છે. કહેવાનો મતલબ એટલો છે, ગુણવાન કેમ લીધા ત્યાં, તો ગુણગ્રાહી છે, ગુણ લે છે. જેમ કે અન્ય મતમાં કોઈ પાત્ર જીવ છે, માર્ગાનુસારી જીવ છે, તો અન્ય મતમાં વિપર્યાસ તો ઊભો છે પણ એ ગુણ કરી નાખશે. શું કરશે? અન્ય મતમાં છે અને આવી વાત કરે છે તો એ વાતની મુખ્યતા કરશે, તો એને ગુણ પકડે ત્યાં છે. બાકી તો બધી વાત છે એ ગડબડવાળી છે, ઈશ્વર કરતા પણ આમાં પડ્યા હોય છે. છતાં કોઈ આત્મતત્વની અભ્યંતરની વાત કોઈ સિદ્ધાંતિક રીતે અધ્યાત્મ તત્વ સાથે મેળ ખાતી હોય અને એની પાત્રતા જોતા હોય તો એને મુખ્ય કરે ને બાકીનું બધું ગૌણ કરે. એવી રીતે ગુણવાન પુષ્પ જોયે છે એમ કહેવાનું એ જોવાની દ્રષ્ટિ છે. આ તો જેમ કે આ એક વિચારણીય મુદ્દો એવો છે મુક્ષો માટે પણ, કે સામાન્ય રીતે કોઈ પણ મુમુક્ષુ હોય તો પણ એમાં ગુણ અને દોષ બંને હોય છે. જો દોષની મુખ્યતા કરવામાં આવે તો દ્વેષ વધશે, દોષને ગૌણ કરીને એના ગુણની મુખ્યતા કરવામાં આવે તો અરસપરસનો ક્લેશ છે એ શાંત થઈ જશે. પરસ્પર ક્લેશ ક્યારે થાય? કે આમાં દોષને ગુણ બહુ હોય છે, કોઈ માણસ એકલો દોષથી ભરેલો હોય એવું સંભવિત નથી, કોઈ મુમુક્ષુ એકલો ગુણથી ભરેલો હોય દોષને મુખ્ય કરે તો ક્લેશ પડતો છે. ગુણને મુખ્ય કરી અને એના દોષને ગૌણ કરે તો આપસની અંદર ક્લેશ થાય. હવે ગુણવાન દ્રષ્ટિ છે એ ગુણને મુખ્ય કરવાની છે, દોષ જોવે છતાં દોષને ગૌણ કરવાની છે. આમ એ સાચી દ્રષ્ટિ છે. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિકોણ હોય છે. સમ્યક દ્રષ્ટિથી જોવે છે તો ઓલું આત્મદ્રષ્ટિની વાત નથી અહીંયા. સમ્યક દ્રષ્ટિથી એટલે આવી સરળ અને સાચી દ્રષ્ટિથી જોવે છે અને આ દ્રષ્ટિથી બરાબર છે એમ કેમ. અને જેમ તત્વ પ્રકૃતિનો અંતરાય ઓછો થાય તેમ કરે છે અને બધા જીવોને તત્વની પ્રતીતિ થાય એવો પ્રયત્ન કરે છે, તત્વની પ્રતીતિ વધે એવો પ્રયત્ન કરે છે, તત્વની પ્રાપ્તિ વધે એવો પ્રયત્ન કરે છે, ઘટે એવો પ્રયત્ન કરતા જૈના ભાષથી પ્રવર્તેલા મતમતાંતરો બીજા ઘણા છે. એ સિવાય દિગંબર શ્વેતાંબર સિવાય પણ જૈનના આભાસથી પ્રવર્તેલા મતાંતરો ઘણા છે, મતમતાંતરો પણ બીજા ઘણા છે. તેનું સ્વરૂપ નિરૂપણ કરતા પણ વૃત્તિ સંકોચાય છે. કેમ કે એના દોષની વાત કરવી છે ને. હા, બીજા પણ છે જૈનના આભાસી એવા પણ બીજા સંપ્રદાયો છે. શું કે જેનું જેની વાત કરતા અમને ક્ષોભ થાય છે, કોઈના દોષની શું વાત કરવી, કોઈની વિપરીતતાની શું વાત કરવી, અમારે અમારી વૃત્તિ સંકોચાઈ જાય છે. એ વાત કરતા પણ અમારી વૃત્તિ સંકોચાઈ જાય છે. જો કેવો કેવો પ્રકાર લીધો છે, કાલમાં છે મુખ્ય કરતા નથી.
જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી
એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું આલંબન વર્તે છે. તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી હોય? કે જેને આત્મપ્રાપ્તિ મૂળ પ્રયોજન જે છે એની વિરુદ્ધતાની પદ્ધતિઓનું અવલંબન વર્તે છે, એનો આધાર લઈને ચાલે છે, અને જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી તેને મુનિપણું તો કેમ હોય, પણ મુનિપણું કેવું હોય એનું સ્વપ્ન પણ એને ન હોય, એનું અનુમાન પણ ત્યાં ન પહોંચે કે મુનિપણું કેવું હોય. ભાવલિંગે દિશા કે એને સ્વપ્ન પણ હોઈ શકે, કેમ કે મૂળ પ્રયોજનને વિસારી ક્લેશમાં પડ્યા છે. એ તો મૂળ પ્રયોજનને મૂળ પડતો અને અંદરો અંદરની લડાઈમાં પડ્યા છે, અને જીવોને પોતાની પૂજતા આદિને અર્થે પરમાર્થ માર્ગના અંતરાયક છે. બીજા જીવોને પોતાની પૂજતા બધા વધારવાની પ્રવૃત્તિ કરતા હોવાથી સાચા માર્ગમાં જતા એને રોકે છે, અંતરાય કરે છે, અંતરાયના અંતરાયના કરનારા છે. પણ પરમાર્થ માર્ગને તો એ અંતરાય કરનારા છે. તો પણ એટલું તો કહી દીધું, મૃત્યુ સંકોચાય છે તો પણ આટલું તો કહી દીધું. એ મુનિનું લિંગ પણ ધરાવતા નથી, મુનિનું બાહ્ય ચિહ્ન છે એ પણ એમને નથી, કેમ કે સ્વકપોળ રચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ જે પ્રવૃત્તિ છે એમાં કલ્પિત પણ ઘણું કરી નાખ્યું છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે. અમે અમારે અમારા પુસ્તકો પણ જિનાગમ છે, અમારા આચાર્યો પણ ભગવાનના શિષ્યો હતા. વસ્તુત્વ તો તે તેથી પ્રાણમુખર છે, પણ વસ્તુ દ્રષ્ટિએ વાસ્તવિકપણે જોઈએ તો તે પરાંગમુખ છે. સ્વકપોળ કલ્પના થઈ એટલે પોતાને કપાળમાં એટલે બુદ્ધિમાં કલ્પના થઈ એ પ્રમાણે શાસ્ત્રો રહીતા છે. કપોળ કલ્પના નથી, કપોળ એટલે કપાળ બધા જાણ્યા છે ને, શું કરે નહીં શું નાખે. એક તુમડા જેવી દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવી કાઢીને વર્તે છે. દોરવા બાંધે છે ને, મોપતિનો દોરો બાંધે છે. એવી એક બહુ ક્ષુલ્લક વાતને આ મુખ્ય કરીને એનો આગ્રહ કરીને જુદો માર્ગ ઉપજાવ્યો છે. એવા મહામોહમુંડ જીવ લિંગાભાસપણે પણ આજે વિતરાગના દર્શનને ઘેરીને બેઠા છે. એ અસંયતી પૂજા નામનું આશ્ચર્ય લાગે છે, એને સંયમ તો હોય જ નથી. હજી તો પરદ્રવનો આટલો આગ્રહ છે, વેશનો આટલો આગ્રહ છે, પરમાર્થ સંયમ બે દ્રવ્યની ભિન્નતા જાણતા નથી. એટલે મુખ્ય દ્રષ્ટિ તો અસંયતી જ ગણાય છે, એને પણ પૂજા થાય છે. આ જગતમાં એની પણ પૂજા થાય છે, એ અસંયતી પૂજા નામનો આશ્ચર્ય છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષ મોક્ષ માર્ગની સન્મુખ કરવાની છે. મહાત્મા પુરુષો તો પોતે અને બીજાને પણ મોક્ષ માર્ગમાં વાળે છે. લિંગાભાસી જીવો મોક્ષ માર્ગથી પરાંગમુખ કરવામાં પોતાનું બળ પ્રવૃત્તિ જાણીને અસહ્યમાન થાય છે. જો આપણે એને ત્યાં જતા અટકાવ્યા, જો આપણે એને પછાણ આપી દીધા કે ત્યાં જવા રાજી થાય છે, અને તે સર્વ કર્મ પ્રકૃતિના વધતા અનુભાગ અને સ્થિતિ બંધનું સ્થાન છે એમ હું જાણું. એવા આકરા કર્મ બાંધે છે અને એના અનુભાગને સ્થિતિ જગતની બાંધે છે સર્વ પ્રકૃતિમાં એમ હું જાણું. કેવો બંધ ને કરનારા એ જીવો છે.